आनंदमूर्ति श्री कृष्ण ततो एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदामायिकत्वतः सर्वकारण सर्वसुखभाजन दिव्यलोकिकनाथ मैं आपका दास हूँ सदैव रखना साथ ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नीलकंठाय सरदुदासाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। पार्षदों ने साधकों ने मुमुक्षु ने आपो
काले गुरुजी बात करी थी कि भगवान में एक थाय साची सिद्धि से
काले गुरुजी वचनावृत की बात करी थी कि वचनावृत में हरिभक्तों ने त्यागी निभे नहीं हरिभक्त से ते प्रथम जो कंगाल हो અને જેઓ સંતને વિશે હેતનો મહિમા હોય એવોને એવો ઇન્દ્રાદિક જે પદવીમૂળક બ્રહ્માજી જેવો થાય તો પણ એવો ગરીબને દીનાધીન રહે તો હરિભક્ત પર ભગવાન રાજી થાય અને ત્યાગી હોય તે પ્રથમ જ્યારે આવ્યો હોય તેઓ જો ગરીબ હોય અને સરળ સ્વભાવ જેમ બધા કે એમ કરતો હોય પછીમાં કાંઈક ત્યાગી થાય પછી કાંઈક શીખે ગાવાનું કે વગાડવાનું કે શાસ્ત્રો ભણન કે ભગવાનને ભજન કરીને કાંઈક ભગવાનના જેવા ઐશ્વર્ય પામે તો પણ જો પ્રથમ આવ્યો તો એવો ને એવો દીનાધીન ગરીબ થઈને રહે તો એના પર ભગવાન અતિ રાજી થાય।
કાલે ગુરુજીએ વાત કરી હતી કે આપણામાં ગમે એટલા ગુણ આવ્યા હોય એને લઈને ભગવાન રાજી નથી, પણ ગુણ આવ્યા પછી જે આપણે નિર્માનીપણે બાળકપણે સરળપણે જ રહેવી એને લઈને ભગવાન રાજી થાય છે।
ગુરુજી કે જે નિર્માનીપણે રહે અને નમે ત્યાં રહે તેનામાં જ સર્વે ગુણ આવે છે, પણ માનીમાં આવતા નથી।
કાલે વાત આવી હતી કે મહારાજ ગમે એટલું ઐશ્વર્ય આપે કે પ્રતાપ આપે તોય પોતાનું માનવું નહીં અને બધું ભગવાનનું જ માનવું તો મહિમા અમલમાં આવ્યો ગણાય।
કાલ ગુરુજીએ વાત કરી હતી કે આપણું માનધાર્યું થતું નથી એટલે સમજવું કે આપણે પરતંત્ર છે અને પરતંત્ર છે એટલે આપણા કોઈ આપણી પર કોઈક નિયંતા છે આપણા એવું સમજી રાખવું।
ગુરુજી કહે કે ભગવાન છે તે ત્યાગને નમે છે પણ રાગને નમતા નથી।
સરસ। કાલ વાત આવી હતી કે આપણું જ્યારે મન ધાર્યું ન થાય ત્યારે સ્પષ્ટ એવું જણાય કે આપણી ઉપર કોઈ હોય એમ ઉપર જતા ભગવાન છે એ સર્વના ઉપરી છે એવું જ્યારે આપણને આ ગુરુજી એવું કે લખવામાં અને વાંચવામાં સાંભળવામાં ન રાખવું, મહારાજને આપણે સ્વાધીન છીએ પરતંત્ર છીએ એની પાસે, આ જો વસ્તુ અમલમાં આવી જાય તો દાસપણું ને કંગાળપણું છે એ ગમે એટલું ઐશ્વર્ય મળે તો પણ એ સહજમાં રહ્યા રાખે છે।
વાહ, બહુ સરસ। અશાંતિના બે કારણ કયા કાલે અમે કીધા? રાકેશ ભગત ના
અશાંતિના બે કારણ છે માન અને આશક્તિ।
સરસ। પીબેક જ્યારે શ્રીહરિ પાસે આવ્યો ત્યારે શ્રીહરિ કેવી રીતે બેસી ગયા? શ્યામજીભાઈ શિવાભાઈ બોટાદવાળા ના આપો
વીરાસને બેસી ગયા હતા મહારાજ,
કેની જેમ
હનુમાનજી બેહે ને એ રીતે।
સરસ। પીબેક કેવો હતો, ક્યાં રહેતો હતો, શું કરતો હતો? સનાતન સ્વામી ના આપો
કામાક્ષી દેવીનું મંદિર છે, એમની સામે એક અમના ગામ છે, બ્રહ્મપુત્રા નદીને કાંઠે છે, ત્યાં પીબેક રહેતો હતો અને તે બ્રાહ્મણ હતો। મૂળ એનું નામ માણિક્યલાલ હતું પણ બહુ અતિશય દારૂ પીતો હતો એટલે એને બધા પીબેક કહેતા હતા અને તે કુલવારી પીતો અને ભયંકર વેશ રાખતો અને જે કોઈ એટલો બધો માતાજીની ઉપાસના કરીને સિદ્ધિ મેળવી હતી એટલે એટલો બધો અહંકારી થઈ ગયો હતો કે કોઈ પણ આવે એટલે એને ગમે તે મૂઠ ચોટ મારી અને એને હરાવી અને પોતાનો દાસ બનાવી દેતો હતો। કોઈને સિદ્ધપણાનું માન, સિદ્ધપણાનું કોઈને નામ સાંભળે તેની પાસે જઈને એને કેટલાને તો મારી પણ નાખ્યા હતા, એવો એ ભયંકર માણસ હતો।
સરસ। અમે વાત એવી સાંભળી છે કે પીબેક પહેલા બહુ સારો માણસ હતો, વેદ પ્રમાણે ધર્મ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે માનતો અને જીવતો, અને એણે ઘણું બધું ભજન કરેલું. એક પત્ની વ્રત રાખતો હતો, બ્રાહ્મણ હતો, પવિત્ર હતો, અને પછી બગડી ગયો. આનો અર્થ એ થાય કે આપણે ગમે એટલા સારા હોઈએ પણ નક્કી નહીં ક્યારે બગડી જાય. અચ્છા હવે એ બતાવો કે પીબેકને બગડી જવાનું કારણ આપણા શાસ્ત્રોમાં શું બતાવ્યું છે? ન્યુ મોશન આપો.
પીબેકને એકવાર એવું પુસ્તક હાથમાં આવી ગયું હતું ને, તો એ પુસ્તકમાંથી વાંચીને એ ઓલું થઈ ગયું, બગડી ગયું.
સરસ. પીબેક બગડ્યો પુસ્તકમાંથી. આપ બધા જાણો છો કે માણસને બગડવાના 8 ઠેકાણા છે અને સુધરવાના પણ 8 ઠેકાણા છે. એમ આપણા સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં મોટો ઉત્સવ કર્યા પછી એકવાર વિસ્તૃત વાત કરી હતી, અને આ વાત ઉપર સુકમુનિએ એક ગ્રંથ લખ્યો અને આપણે એની કથા અમેરિકામાં શિબિરમાં કરી હતી. ગ્રંથનું નામ બુદ્ધિ પ્રદીપ, નાનો એવો ગ્રંથ છે. તો માણસને બગડ્યાના 8 અને સુધર્યાના 8 જે કારણ છે, એ 8 કારણ કોણ કહે છે?
બગડવાના 8 કારણ દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને ધ્યાન, અને સુધરવાના પણ તે જ કારણ છે. અસદેશ કાળાદિકને સેવે તો બગડે છે, અને સદેશ કાળાદિકને સેવે તો માણસ સુધરે છે.
એ 8 કારણમાં પુસ્તક એક કારણ ખરું કે નહીં? શાસ્ત્ર અંદર આવ્યું ને એક કારણ, એ કારણે પીબેક બગડ્યો. એ કોઈ નાનું કારણ નહીં, આપણને ખબર ન પડે એમાં હું. પણ પુસ્તક માણસને સુધારી પણ શકે છે અને પુસ્તકનો સંઘ માણસને બગાડી પણ શકે છે. કેવું પુસ્તક વાંચો છો એના ઉપર આખો આધાર છે. ખ્યાલ આવ્યો? ચાલો, મગનીરામ સેમ જ બગડ્યો. મગનીરામ પહેલાં બહુ સારો હતો, એના ગુરુ એને એની દીકરી પરણાવતા તોય ન પડ્યો, અને ખૂબ ભગવાન મેળવવાની ઈચ્છા હતી. એને બગડવાનું કારણ શું? 8 માઇલ એક હોય સનાતન જિંદગી,
એને સંઘ એવાનો થઈ ગયો ને,
હા,
એટલે એના લઈને બગડી ગયો.
એને એવા માણસોનો, સાધુ સંતોનો સંઘ થઈ ગયો, મઠાધીશોનો, બધા બાવાઓનો, સિદ્ધિનું પ્રદર્શન કરી અને લોકોને આંજતા એવા જે માણસો, એનો સંઘ થયો. ને આમ હરદ્વારની બાજુ ગયા ને, ન્યાય ને બધું જોયું, બધા લોકો આમ મોટા થઈને મનાતાન, પૂજાતાન, ભોગ ભોગવતાન, આ બધું જોયું. એમાંથી વિચારધારા બદલી ગઈ. એને એમ થઈ ગયું, હું કંઈક આવું પ્રભાવવાળું કંઈક કરું ને લોકો બધા મારે આધીન વર્તે, એમાં ભગવાન મેળવવાનું પીડ્યું રહ્યું. એને સંગ એવો થઈ ગયો. વાત આમ છે, કોઈ પણ માણસ બગડે યા તો સુધરે, એની પાછળ કંઈક કારણ હોય. અને મહારાજે આ 8 ગણાવ્યા છે મેન. માટે આ 8ને હંમેશા સારા સેવવા, દરેકે, સાધુ હોય કે ગરીબ હોય, આ 8 જો નબળા સેવાના તો ગમે વહારા હોય ને તો એ હાવ હડેલમાં હડેલ થઈ જાય. એ પરમ સત્ય વાત છે. માટે આ 8 નબળા આપણને ગમે જ નહીં એવો સ્વભાવ કરવો, ત્યાંથી ભાગ્ય સમજ્યા, બિન ભાગ્ય, ક્યાંય તો હારું બગડી જવાય. હવે આજના યુગમાં આ 8ના બાપ જેવો ઇન્ટરનેટનો મોટો સંઘ પ્રગટ થયો છે, સમજાણું. પણ અમે એની હાવ ટીકા તો નહીં કરી, કેમ જે આ 8 જેમ હારા મોળા છે એમ જ એમાંય હારવી છે અને મોળવી છે. અત્યારે જગતમાં જે કાંઈ આધુનિક વિજ્ઞાન સમાજને આપી રહ્યું છે, એ જે આપે છે, મોબાઈલ આપે છે, ટીવી, રેડિયા જે આપે, તે ઇન્ટરનેટ આપે, આ બધી જ વસ્તુઓ આ આઠ દેશકાળ જેવી જ છે. એમાંથી શું તમારે સેવવું અને શું છોડી દેવું, આનો વિવેક જ તમારું હારું થવું કે હારું રહેવું, તમારું મોડું થવું કે બગડી જવું એનું કારણ છે. રેડિયા પહેલાં વહેલાં નીકળ્યા ને ત્યારે આપણા વડવાઓ રેડિયા રાખતા, પણ સવારે ભજન વગાડતા, બસ કાંઈ નહીં. મેં ગામડા જોયા છે, સવારમાં ગામડાઓમાં ભજન વાગતા, રેડિયામાં ભજનો બહુ હારા હારા આવતા. એ ભજન સાંભળે પછી મૂકી દે, વધીને જાણવા જોગ સમાચાર જાણે, એ તો દરેકને જાણવું ઘટે છે. પછી કાંઈ નહીં. એમ આ જે કાંઈ વૈજ્ઞાનિક દેન છે એનો સુયુજ કરવો જોઈએ, કુયુજ નહીં. સમજ્યા વિના આપણે બધી વાતનો નિષેધ ન કરાય, એમાંથી સારું ગ્રહણ કરાય. ખરાબમાં પણ સારું હોય છે, હોય છે ને હોય છે, પણ વિવેક બહુ જરૂરી છે કે સારું લેવાને બાને ખરાબ જોવાઈ જાય અને પછી હડી જવાય નહીં, એને સજાગપણે ધ્યાન રાખવું જોઈએ. આમ નાળિયેરને ઉપરથી આપણે જોઈએ ને તો સાલા સાલા હોય ને, કરે ઘીસ્યું હોય તો લોહી કાઢે, માર્યું હોય તોલો પડે, પણ અંદર ટોપરું બહુ મીઠું અને પાણી તો એટલું બધું સરસ. આજે જગતમાં કૂવો ગાળે ને જો સારું પાણી નીકળે તો ઉપમાં એની દેવાય કે ટોપરા જેવું પાણી. એમ આ આધુનિક આપેલી બધી દેન જે છે વિજ્ઞાનની, એમાં સારું બહુ છે. કોઈ શીડીના સ્ટોરમાં જાઓ તમે તો શીડી ખરાબ મળે ને શીડી સારી મળે. કોઈ પુસ્તકાલયમાં જાઓ ને જેમ સારું પુસ્તક મળે ને મોળું મળે, એમ જ શીડી સારી મળે ને મોળી મળે. ટીવી ઉપર ચાલતા પ્રોગ્રામો ચેનલોમાં ક્યાંક સારું આવતું હોય ને કંઈક ખરાબ આવતું હોય. છાપું તમારા હાથમાં આવે એમાં ક્યાંક અદ્ભુત લેખ હોય અને ક્યાંક હાવ હડેલા ફોટાને ભંગાર વાત હોય. એમ તમારા મોબાઈલમાં કોઈક બહુ સરસ SMS આવે અને કોઈક હાવ ખરાબ ફોટો, હાવ નકામો અંદર ક્લિપ આવે. માટે એક જ નિયમ, નબળું અયોગ્ય આપણે સેવવું નહીં. હારું હારું સેવો, ગમે એવા હડેલા હશો તો હારા થઈ જાઓ. પીબે ગમે એવો હારો હતો તો હડી ગયો, અને હવે ગમે એવો હડી ગયો છે ને તો એ નીલકંઠજીને સંતો મળ્યા છે ને એટલે હારો થઈ જાય, થઈ જાય. સુયોગ અને કુયોગ માણસને યોગી યા તો ભોગી બનાવે છે. સુયોગ માણસને યોગી બનાવી દે છે, કુયોગ માણસને ભોગી બનાવી દે છે. ભગવાન સ્વામિનારાયણે યોગ ઉપર બહુ વજન આપ્યું છે અને એનામાં તો ગોપાલ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને વણી લીધા કે આજ આપણા સંપ્રદાયમાં આ હારા મારા છે. પણ હમણે જો એમને એવો અયોગ્ય યોગ થવા લાગે તો એ પણ ઉતરતા જેવા રહે કેમ, એમાંય શંકા છે. એમાં એનો વાંક નથી. મહારાજ કે એ યોગ જ એવો છે, એનો તો યોગ ન હોય એ જ સારું. એમાં ત્રણના નામ દીધા, સ્ત્રી, ધન અને માન ભગવાને આ તૈન્ય ગણાવ્યા. આનો વધુ પડતો નજીકનો યોગ ગમે એવાને ટાળી દે, ભગવાન ભૂલાડી દે. અને ત્રીજો એક યોગ છે સ્વાદનો, એને વધારે પડતા પ્રમાણમાં જો સેવવામાં આવે તો એ માણસને પછાડી દે. જેને ભગવાન પામવા છે એને ભગવાન અવશ્ય મળે, અવશ્ય પમાય, પણ આ વાત તો પાકે પાયે જાણી રાખવી જોઈએ કે મારે આ જ રસ્તે હલાય, આ રસ્તે ડગલું મુકાય નહીં. કેમ જે બે રસ્તા છે, એક રસ્તે હાલો તો ભગવાન પામો અને એક રસ્તે હાલો તો માયા પામો. અને એ વાતને પાકે પાયે યાદ રાખજો, ભગવાન સિવાયની બધી જ માયા છે. મૂર્તિ સિવાય આ જીવને કોઈ સુખદાયી નથી, કોઈ કાળમાં નહીં. આ આત્માને ઠર્યાનું એક જ ઠેકાણું છે, ભગવાનનું સ્વરૂપ. જ્યારે જીવ ભગવાનના સ્વરૂપમાં અતિહેત કરશે ત્યારે એ એમાં પ્રેમથી ઠરશે. પણ જીવને જ્યાં સુધી ભગવાન જ સુખનું કારણ છે એવું સમજાણું નથી, ત્યાં સુધી એની વૃત્તિઓ બીજે સુખ માનતા ત્યાં તણાતી રહેશે, એટલે ભગવાનમાં એ પરિપૂર્ણ જોડાઈ નહીં શકે. અને ક્યાંક ને ક્યાંક બિચારો ચોટ્યા કરશે. બધી વાત તપાસીને જોઈ તો આખર એમ જ લાગ્યું કે જીવને આમ તો ભગવાનનું જોઈએ એવું મહાત્મ્ય જ્ઞાન નથી, એટલે જીવને ભગવાન સિવાયનું બીજું ગમે છે. નહીતર ભગવાન જેવું કોઈ છે જ નહીં, ભગવાનના કોટીમાં ભાગની બરોબર પણ કોઈ આવે એમ જ નથી. એક હમટું ભેળું કરીને સામે રાખો ને તોય સાચી ભગવાનમાંથી મન બીજે જાય, પણ એને જેવા છે એવા ભગવાન સમજાણા નથી. અજ્ઞાન છે, અજ્ઞાન છે, અજ્ઞાન છે. અને આવું જ્ઞાન તે ભણેલાને જ થાય, સાધુને જ થાય એવું કાંઈ નથી. બાય હોય કે ભાઈ હોય, અભણ હોય, ભણેલો હોય, ગામના હોય, શહેરના હોય, વિદેશના હોય, વિદેશના હોય, ગમે તે કુળના જ્ઞાતિના હોય, પણ જેને અંતરમાં ખરેખરો ભગવાન પામવાનો એકવાર ખપ થાય અને પછી એ માણસ ભગવાનને પ્રાર્થના કર્યા કરે તો ભગવાન આ સત્સંગમાંથી એવું જ્ઞાન એને એવા યોગમાં રાખી અને એવા વિચારો આપીને કરાવી દે, કરાવી દે, કરાવી દે. પછી એને ભગવાન સિવાય કંઈ ગમે નહીં, કાંઈ સારું લાગે નહીં, ક્યાંય મન ઠરે નહીં. પછી એનો મન મોરલો હરી હરી ટહુકારા કરે, વૃત્તિઓ એની સહજ તૈયાર, ભગવાન પુરુષોત્તમના આકારે રોમે રોમ રહકેલી રે. અને એ પુરુષોત્તમનો દિવ્ય અલૌકિક મહાઆનંદ એ આત્મા ભોગવતો રહે. પછી એને માન ન ગમે, સ્ત્રી ન ગમે, સ્ત્રી હોય તો એને પુરુષ ન ગમે, સારા સારા ખાવાના ન ગમે, પાંચ ઇન્દ્રિયોના જે સુખ છે તે ઇન્દ્રિયજન્ય સુખ હોવાથી ધૂળને નાશવન જેવા લાગે, ધન સત્તા વગેરે તો એને મોટા શત્રુ લાગે. ભગવાનની મૂર્તિ જ એને પોતાનો આત્મા લાગે અને એ ભગવાનના જે ભક્તો છે એ એને આત્મીય લાગે, બાકી બધું હળગતું લાગે. પણ જેમ સેમ પ્રભુ સમજાય પછી, એટલે ખોળી ખોળીને ખોળ્યું તેવું લાગ્યું, અજ્ઞાન આપણને બધાને ઝાઝું બધું પડ્યું છે. આ આકાર શરીર પોતે મનાય છે, હું મનાય છે, એ મોટું અજ્ઞાન છે. પછી શરીર પોતાનું મનાય કે શરીરના સંબંધી પોતાના મનાય કે ઘર માલ મિલકત કે કોઈ પણ વસ્તુ આ મારી એમ જે મનાય એ બહુ મોટું અજ્ઞાન છે. આપણે જોઈ લેવું જોઈએ આપણને આવું મનાય છે. વળી ભગવાન કરતા ન મનાય અને ભગવાન સિવાય બીજાને કરતા મનાય એ પણ બહુ મોટું અજ્ઞાન છે. પંચ વિષયનું સુખ એને સુખ મનાય તે પણ મોટું અજ્ઞાન છે. પોતે પોતાના આત્માને પરમેશ્વરનો દાસ ન માની શકે, બિલકુલ પરતંત્રપણે પોતે ન પોતાને સ્વીકારે એ પણ બહુ મોટું અજ્ઞાન છે. ભગવાન સિવાયના પોતાને અને બીજાને કિંચિત જેટલાય સ્વતંત્રપણે જોવાય એ પણ બહુ મોટું અજ્ઞાન છે. અને આવી બધી જ ખબર હોવા છતાં, બોલતા હોઈએ, વાંચતા હોઈએ, કહેતા હોઈએ, વિચારતા હોઈએ, તેમ છતાંય આ વાત સાક્ષાતપણે અમલમાં ન હોય એ પણ જ્ઞાન હોવા છતાં મોટું અજ્ઞાન છે. કેમ જે ખબર હોવી એ કાંઈ અમલમાં ન ગણાય, ખ્યાલમાં ગણાય, આચરણમાં હોય એને અમલમાં કહેવાય. એટલા માટે જ્ઞાનને બે પ્રકારના કીધા છે. એક જે આચરણમાં હોય એવું શુદ્ધ સાચું જ્ઞાન, અને બીજું ગોખણિયું માથામાં રાખેલું, ખાલી જાણેલું કોકની પાસેથી, ચોપડીમાંથી, ગ્રંથોમાંથી કે પછી વાંચીને તૈયાર થયો હોય એ વિચારીને, પણ એ બધું જાણેલું કહેવાય, અમલમાં ન કહેવાય. એટલે આ રીતે ભગવાન શ્રીહરિનું જેમ છે એમ મહાત્મ્યયુક્ત જ્ઞાન જ્યારે થશે ત્યારે આપોઆપ પરમાત્મા મય થઈ જવાશે. અને એ જ્ઞાન પણ ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તોની કૃપાથી જ થાય છે. અને એટલા માટે જ મહારાજે પણ પોતાના જીવનમાં એ રીતે ચરિત્ર કરીને લોકોને સમજાવ્યું કે મને રામાનંદ સ્વામીએ સાક્ષાત ભગવાનનું જ્ઞાન કરાવ્યું. પછી સહજાનંદ સ્વામી અનેક સાધુને ઉપદેશથી, સમાધિથી, કૃપાથી, ઐશ્વર્યથી ભગવાનનું જેમ છે એમ જ્ઞાન કરાવ્યું. એમ દેખાય છે. મનમુખી થઈ જવાથી કે સત્સંગ છોડીને ક્યાંક વનમાં વ્યા જવાથી કે બધાનો ભાર નહીં રાખીને સાધનનો ધ્યાનનો વજન રાખીને એકાંતમાં ઓરડીમ બેસી જવાથી આવું બધું કરવાથી કોઈ નહીં પરમાત્માનું જેમ ઘટે એમ જ્ઞાન થઈ જતું નથી. આ સત્સંગમાં હવના દાસ થઈને અતિ નિર્માનીપણે હવનો રાજીપો આકાંક્ષીને જે ભક્ત ભગવાનની મર્યાદા પાળી સત્સંગના નિયમોમાં રહીને પરમેશ્વરને સતત ભજે છે એવાને જ પરમેશ્વર પોતાનું જેમ છે એમ જ્ઞાન કરાવે છે. આ તો પરમેશ્વરની પોતાની કરેલી શરતો છે. શરતોને ન પાળે અને મન ફાવે એમ ભગવાનનો સાક્ષાત્કાર કરી લેવા કોઈ મરી જાય એટલો મથે તો પણ સક્સેસ જાય નહીં. અને આમાં તો હવની સાથે પ્રવાહમાં વહેતા વહેતા તો સહેજે પુરુષોત્તમના સ્વરૂપને જીવ પામી જાય છે. એ નાના એવા બાઈ ભાઈ પણ આ સત્સંગમાં દાસના દાસ થઈ ગમે ત્યાં ખૂણે બેઠા હોય કે ગમે ત્યાં સેવા કર્યા કરતા હોય, ભજન કર્યા કરતા હોય, એની પાસે મહારાજ આવીને પોતાનું બધું જ્ઞાન એને દઈ દેશે. એવી ભગવાન શ્રી હરિની અલૌકિક રીત છે, એને પણ સમજવી જોઈએ. અને આવી રીત ન સમજે તો બીજાના અભાવ ગુણ બહુ આવે કે આ આમ કરે છે ને આ તેમ કરે છે. આ તો કરોડો જીવાત્માઓના કલ્યાણ માટે શ્રીજી મહારાજે સ્થાપેલો સત્સંગ છે. આમાં અનેક અંગના, અનેક જ્ઞાનના, અનેક પ્રકારના જન્મો જન્મના સંસ્કાર પામેલા આત્માઓ આવ્યા હોય છે. ધીમે 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 બધાય ઉચ્ચતમ પુરુષોત્તમ નારાયણના દિવ્ય સંસ્કારોને પામતા 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 આગળ વધતા હોય, એમાં કોઈનો અભાવ લેવા જેવું નહીં. બધા જ બરોબર છે, બધા જ એની કક્ષાએ જે કરે છે તે એને માટે ઠીક અને સાચું જ કરે છે. સમજશે ત્યારે આગળ વધારે સાચું કરશે. અને મારે આ કરવાનું છે એમ સમજીને માણસ આ સત્સંગને સેવે અને ભગવાનને જલ્દી પામી જવાની ભાવના રાખે તો એને અસત્ય પિંડ બ્રહ્માંડ દેખાતું બંધ થઈ જાય અને પુરુષોત્તમ અને પુરુષોત્તમનું ધામને મુક્ત અખંડ દેખાવા લાગે. પૂરું થયું, બીજું કરવાનું છે. આ જે કાંઈ અનુભવાઈ રહ્યું છે એ ખોટું છે, સપનું છે. જેથી મૂર્તિને ધામને મુક્ત અનુભવાશે ત્યારે સત્યમાં પહોંચ્યા, એટલે અસત્યમાં છે. સમજાણું? અસતો મામ એ કહે છે ને, અસત્યથી મને સત્યમાં લઈ જાઓ. સમજાણું? આ અસત્યમાં છીએ આપણે. આપણાથી અહીંથી સત્ય ક્યાંય દૂર છે એવું તો છે નહીં. સત્યનો સર્વત્ર વાસ છે, પરંતુ આપણે અસત્ય સાથે અંધારા સાથે વળગી ગયા છીએ. શું અસત્ય, શું અંધારું? પિંડ બ્રહ્માંડ અસત્ય છે, અંધારું છે. સમજાણું? અને એમાં જ રહેલું સત્ય, દિવ્ય ચૈતન્ય, આત્મસ્વરૂપ અને એના ધારક, નિયંતા અને પોષક પરમાત્મા, એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ, તે આપણે પોતે આત્મા પોતાને માનીને આપણા આત્માના આત્મા દિવ્ય સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણને જ પ્રેમ કર્યા કરીએ, એને જ પોતાનો આધાર, પોતાનું સુખ માનીએ, એમ અભ્યાસ કરતાં કરતાં એ સત્યની પ્રાપ્તિ થાય છે. પણ હમણાં તો કાંઈ દેખાય નહીં, અભ્યાસ કરતાં કરતાં સાક્ષાત્કાર થાય. જેમ તબલા શીખે અને કોઈ વાતે આંગળી ચાટી ઉપર રહે નહીં, પહેલો વહેલો શીખવા બેહતર. અને જેમ ગાયન શીખવા બેસે અને કોઈ વાતે સૂર મળે નહીં અને આંગળીઓ હાલે નહીં, અને જેમ સંસ્કૃત કે ઇંગ્લિશ ભણવા બેસે ને કોઈ વાતે શ્લોક ચડે નહીં, સ્પેલિંગ યાદ રહે નહીં, તે પ્રથમ તો હવન મુજારો થાય કે આમાં ઝરી કંઈ પ્રવેશ થતો નથી, તો આમાં સિદ્ધિ શેની થાય? કોઈ પણ વસ્તુ શીખે તો પહેલાં તો એને એનું કોઈ પ્રકારનું જ્ઞાન હોય નહીં, એને માટે હાવ વસ્તુ અજાણી હોય, એમ આપણા માટે ભગવાનનું દિવ્ય અલૌકિક સાકાર સ્વરૂપ ધામને મુક્તો હાવ અજાણી બાબત પ્રથમ હોય. કેમ એન્ટ્રી કરવી એની એ ખબર પડે નહીં, પણ જેમ ભણનારો માણસ જે વાતનો હાવ અજાણ્યો હોય ને એમાં પ્રવેશ કરે તો ધીમે ધીમે એ એનો માસ્ટર થાય. એટલો બધો પાવરફુલ એ બાબતનો એ જાણકાર બને છે કે એના ઉપર ગ્રંથો લખે ને કેટલાય માણસને એ વાત શીખવાડે ને ભણાવે. એમ હાવ ભગવાનને ધામને મુક્તો આપણા માટે અજાણી બાબત હોય, અનદેખી બાબત, કાંઈ એમાં ન મગજ હાલતો હોય, ખબર ન પડતી હોય, તો પણ ધીમે ધીમે આ સત્સંગમાં રહ્યા 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 અભ્યાસ એમનામ કર 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 કરીએ ને તો અસત્ય છૂટી જાય ને સત્ય જલાઈ જાય ખરું. જીવમાં જીવ તો પાણી જેવો શુદ્ધ છે, જેવો રંગ નાખો ને એવો રંગાળો થાય. અટાણ પિંડ બ્રહ્માનો રંગ એમાં નાખ્યો છે, નકરો આ ઘોળાણ્યા કરે, સમજ્યા? પછી આત્મામાં પુરુષોત્તમનો રંગ નાખો તો પુરુષોત્તમ ચારે કોઈ દેખાય, એનું મનન થયા કરે, એનું ધ્યાન એની મેળે થયા કરે. અત્યારે આપણે આપણા દેહનું ધ્યાન કરવું પડે, દેહની સ્મૃતિ રાખવી પડે, હા કે ના? અખંડ દેહનું ધ્યાન થાય કે ન થાય? સ્મૃતિ કરવી પડે કે એની મેળે રે ને? પછી એમ જ પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિની અખંડ સ્મૃતિને અખંડ ધ્યાન રહે. પણ જ્યારે દેહ જેવી ભગવાનની મૂર્તિમાં આત્મબુદ્ધિ થાય ત્યારે આપણે તો એક જ કામ કરવાનું છે, દેહને દેહના સંબંધીમાં જે આત્મબુદ્ધિને હેતને મમતાને સુખબુદ્ધિ થઈ ગઈ છે એનું એ પલટાવી નાખો પરમેશ્વરમાં. કરો અભ્યાસ શરૂ, એક અડે એક માંડે થાવા, ખાવા માંડે એની ભૂખ ભાંગે, પીવા માંડે એની તરસ જાય, એસીમ બેહે એ ટાઢો થાય, એમ અભ્યાસ શરૂ કરે એ આગળ જાય. પણ અભ્યાસ ઉપર તો ધ્યાન રાખે નહીં તારે સુખ કાંઈ થાય નહીં. અને એક વાત બહુ જ સમજવા જેવી છે કે ભગવાન ભેટવા જે નીકળે ને એને પરમેશ્વર પોતા સિવાયનું એક વાર તો જે કાંઈ છે ને એ બધું આપી દે. એમાં રાજી થવા જેવું નહીં અને લઈ લેવા જેવું નહીં. ભગવાનનો ભક્ત એ ગ્રહણ નથી કરતો, એમ શાસ્ત્રમાં લખ્યું છે. પણ જીવને હજી ભગવાન સિવાયની બીજી બાબત જોઈએ છે, એટલે ભગવાન જે કાંઈ આપે છે એના સિવાયનું એમાં માળો રાજી થાય છે, ન આપે તો દુખીઓ થાય છે. આથી તો બીજું કોઈ મોટું અજ્ઞાન હું માનતો નથી કે ભગવાન પામવાની વાત થાય છે અને ભગવાન બીજું પમાડે ત્યારે રાજી થવાય છે, અહો વિડંબના. વાત થાય છે કે મારે રોટલી શાક ને છાશ જ ખાવું છે અને લાડવો કોક દઈ દે તો પાછો રાજી થઈ જાય છે, આ વાત આશ્ચર્યકારી છે. વાત કરે છે કે મારે રોટલી શાક છાશ જ ખાવું છે, પણ લાડવો ભાલે ત્યાં આખી પોળી થાય અને કોક દે ત્યારે ઉપરથી તો ના કે અને હૈયું તો એનું હા કે, અમે જ ના કહે પણ તમારે મૂકવો જોઈએ ને. આવું ભગવાનની અરે આપણે થાય છે કે અમે જ કહીએ તમારી એકલી મૂર્તિ જ અમને અનુભવવાનું દેખાવ, પણ તમારે સમજીને પાછું પિંડ બ્રહ્માંડને આના સુખને એ બધું અનુભવાવવું જોઈએ ને. ભગવાન કે તારી જાતનો જીવ બે વાતમાં જ બારો આવ્યો, દ્વિધા દ્વિધા દ્વિધા. દ્વિધામાં કોઈ દી સુખ હોય નહીં, કાં તો આ ને કાં તો આ, ઈસ પાર કે ઉસ પાર. એમ મરણિયા થઈ જવાય ત્યારે ભગવાન ભેળું થવાય. પણ એમ જીવમાં એવું તો બળ નથી. ગમે એવું ભજન કરતો હોય, સાધના કરતો હોય, ધ્યાન કરતો હોય, પણ પાછું આ પિંડ બ્રહ્માંડને માણસો ને જગત માન આપે એ તો વાલું લાગે લાગે લાગે. જીવને આ અંદર ઘૂસી ગયેલું જબરું પાપ છે જેનું નામ માન છે. તે ઓલો બાવો એકાંતમાં 12 મહિના બેહતો, પણ એક દી બારો નીકળીને માન ચૂંતો, પછી 12 મહિના બેહાતું. એમ આ જીવ ભજન તો કરે ક્યાંક એકલો, પણ ઝાઝું ટકે નહીં. પાછો બાવાની જેમ બહાર નીકળીને બધે પાછો દર્શન દઈને જે કાંઈ માન વખાણ શબ્દ સાંભળવા સાંભળી પાછો બે જાય ભજનમાં. પાછો તાણ પડે અંદર કે હવે બધાને એમ કે હું પાછો મળું મળું એટલે આ જ. ઉપસવા સિવાય જીવને બીજું કોઈ તાન અંતે દેખ્યું નહીં. ભગવાનની વાત અને ઉપસવાનું તાન. બહુ ઊંડું જોવા જાય ને તો એવું લાગે કે આપણે બીજાની ઉપર આપણો પ્રભાવ પાડવા સારું ભગવાનનો સત્સંગનો ઉપયોગ માત્ર કરીએ છીએ, કાંઈ એના ઉપયોગમાં આવવાની વાત છે જ નહીં. સમજાણો? આપણે આ સંતોનો આ હરિભક્તોનો મોટા થવાનો ઉપસવા ઉપયોગ કરતા હોય એવું લાગે. આમ દેખાય એવું કે આપણે એની સેવા કરી, સેવા કાંઈ નહીં, મોટા થવાના આ બધા ધતિંગ કરીએ છીએ. એનું નામ આપી દીધું સેવા. સાચા ભાવથી થોડીક જ સેવા થાય ને ત્યાં ભગવાન મળે. એટલી બધી થઈ તોય મળે નહીં. એનું કારણ એ કે કેમ કાંઈ મળ્યું નહીં? મળ્યું ને હું માન, બધા તને ઓળખતા છે અને હારો માનતા છે એ તો મળ્યું, પણ મારે આ જોતું નહોતું, જે જોતું હોય એ જ મળે. ભગવાન બીજું ભૂલમાં કોઈને દેતા નહીં. ભગવાન જેને જોતા હોય ને માત્ર એને ભગવાન જ મળે છે. પણ ભગવાન ભજતા ભજતા પાછી બીજી ઈચ્છા રહી ગઈ હોય ને એ બધી ભગવાનને ભજવાથી ને વૃત્તિ રાખવાથી ફટાફટ સિદ્ધ થઈ જાય. પણ જીવને એની બળિતરા થવી જોઈ કે મને અખંડ મહારાજની મૂર્તિ કેમ નથી દેખાતી, ના બીજામાં મને રસ કેમ પડે છે, શું આ પાપ છે માલિકો, એ અજ્ઞાન ખોળીને એને બાળવું જોઈએ. હમણાં લાકડા નાખીને બહુ લોસો ન બળે એવો છે ખરાબ. બસ એ હડેલા ખરાબ ચીકણા ગંધારા ન બળે એવા લોચાને બાળવો એનું નામ જ સત્સંગ કહેવાય. બાકી તો બીજું જે થાય છે ને તે તો સત્સંગમાં લગભગ કુસંગ જ હોય છે. અને આવી જેની વાતને તો કોક જ સમજે, બધાને સમજવામાં આવતી નથી અને કયા વગેરે ખબર પડતી નથી. હવ જાણે જે સત્સંગ કરું છું પણ ઈવડો એ હું કરે છે એ તો શ્રીજી મહારાજ જ જાણે. હવ જાણે જે હું ભગવાન મેળવવા નીકળ્યો છું પણ હું મેળવવા નીકળ્યો હોય એ ભગવાન જ જાણે. ઉપર પ્રવાહ બીજો અને અંદર પ્રવાહ બીજો. થોડા વરસાદે ઉપર ઉપર ભૂમિ ભીની, માલકર કોડો ધાકડ. આમ બધું હોય છે અને ડાયા માણસોએ સમજીને પોતાના અજ્ઞાનને ઓળખીને એ કેમ ટળે એનો ઉપાય ગોતીને જ્યાં ટળે એવા સંગમાં રહીને માણસ નિર્માની થઈને રાત દિવસ અભ્યાસ કરે તો એ અજ્ઞાનનો લોચો બળી જાય અને ભગવાન મળી જાય. આ પરમ સત્ય છે. આજે વિક્રમ સંવત 2067ની સાલ છે. ભાદરવા સુદ 13 દિવસ છે. શનિવાર છે. તારીખ 10/9/2011. તીર્થધામ કુંડળમાં આપણે કથા કરતા કરતા હરિચરિતામ સાગરમાં પૂર બીજાનો તરંગ 35માં આવ્યા છીએ.
સિદ્ધ ને ધીરજ ત્યાગ ને મન હિ જબકી ન.
સિદ્ધ ને ધીરજ ત્યાગ ને મન હિ જબકી ન.
અબ શ્રી હરિ બોલત ભયે ધીરજ રખો છીના
તબ શ્રી હરિ બોલત ભયે ધીરજ રખો છીના
તુમ ધીરજ રખો એક છીના
તુમ ધીરજ રખો એક છીના
બોલા પીબેક ના પડકારા જોઈ સીધો તો બિચારા માંડે ધ્રુજવા ધીરજ રહી નહીં એ તો સીધો પીબેકને આધીન થવા કંઠીઓને જનોય ઉતારવા તૈયાર થઈ ગયા ત્યારે મહારાજ કે એક ક્ષણ પ્લીઝ ઘડીક ધીરજ રાખો સિદ્ધોની ધીરજ તો છૂટી ગઈ અને તેઓ બોલ્યા કે હજી સમય છે વરણી જટ કરો આપણે ભાગી જઈએ જટ ભાગી જઈએ આ જરૂર તમને મારી નાખશે વરણી આની હામું થતા નહીં તમે આ દેશના નથી અજાણ્યા છો અમે આનું નામ સાંભળ્યું છે આ પ્રજ્ઞાનો આ બહુ મોટો દુખાવો આ દુષ્ટ અત્યંત પાપી છે એને આપણા જેવા કંઈક ના પ્રાણ લીધા છે એને અમે જાણીએ છીએ આ દારૂડીઓ નિર્દય છે નિર્દય મોટા મોટા રાજાઓ પણ આનાથી કંપેસ શ્રીહરિને સિદ્ધોની પરસ્પરની વાતોને સાંભળીને પીબેક ખડખડાટ હશે એનો મહિમા સાંભળે ને એટલે અભિમાનીઓ ખુશબો થઈ જાય બોલે સિદ્ધોયાનો મહિમા ગયો ત્યાં તો નીલકંઠ વર્ણી કહે છે કે તમે બીવોમાં આનાથી કાંઈ ન થાય જ્યાં એમ વાત સાંભળીને ત્યાં ખીજાણો બોલે મહિમા ગાય ને ત્યાં રહ કે નીલકંઠ વર્ણી ઉડાડે અણખી જાય તે ક્રોધ અને ખુશી ક્રોધ ને ખુશી લાલ પીળી લાઈટું થાય ને એમ પીબેગમાં થાય ક્રોધ કરીને બોલો બ્રહ્મચારી મારો પ્રતાપ દેખ અત્યારે પહેલા તને તે દેખાડું છું મૂળ આને એમ લાગ્યું કે આ બધા મારો પ્રતાપ સમજે છે અને એક આ છોકરાને મારા મહિમાની કાંઈ જાણ નથી અને હવ ને હવનો મહિમા કરાવવાની ઈચ્છા થાય જો ગમે એવું ભગતડું હોય નહીં ખૂણામ બેન ધ્યાન ભજન કરતું હોય પણ પાંચ જણા મહિમા જાણે એવી વાસના તો મારું બેટું રાખતું જ હોય તારા આવા પીબેક જેવાને હોય એમાં નવાય હું હોય કે ન હોય હું તને મારો મહિમા સમજાવું છું કે મારો પ્રતાપ દેખો તે દેખીને આ બધા સિદ્ધો પણ મારા પ્રતાપને સાચો માનશે જો પ્રતાપ ન જોયો હોય તો મારી વાતને મિથ્યા માનશે આટલું બોલીને પીબે કે આગળ રહેલા વડના ઝાડ ઉપર મોઠ નાખી તેથી તે વડ તે જ વખતે હુકાઈ ગયા હવે બોલો જગતના લોકોને કેવું થાય આવાને તો પ્રભુ જ પૂગે મૂઠ મારી દા વડલો હળગી ગયો પાંદડા પાંદડા પડી ગયા ઠૂઠું થઈ ગયું પાછો ખોટો બણગા મારે એવું નહીં સિદ્ધિ હતી એની પાસે યો બોલો ઘણાને સિદ્ધિ ઠામુકી ન હોય તોય પ્રસિદ્ધિની વાસના બહુ હોય તારે આવી સિદ્ધિ હોય એને તો હોય જ સિદ્ધિનું ફળ હજી પ્રસિદ્ધિ હા તો મહારાજ કે એ સાચી સિદ્ધિ શું ભગવાનમાં એ જ થાય દાસપણું પ્રાપ્ત થાય એના જેવી તો કોઈ સિદ્ધિ જ નહીં હરિચરિતામાં સાગર આવું કે છે સાગરનો આ મત છે કે સાચો સિદ્ધિ એ છે કે જે હવના દાસનો દાસ થઈને ભગવાનમાં સાચી પ્રીત કરે એ મોટા મોટો સિદ્ધિ પછી વડલા હામું આંગળી બતાવીને પીબેક બોલ્યો વરણી જોયું ને એમ કહીને પાછો હસ્યો ખુશ થઈ ગયો પોતાનો પ્રતાપ જોઈને પોતે ખુશ થઈ ગયો માણસની મોટા મોટી નબળાઈ એ છે કે પોતે પોતાથી બહુ પ્રભાવિત થાય છે ખરેખર એણે પ્રભાવિત હંમેશા હરિથી રહેવું જોઈએ મોટા સંતો ભક્તોથી પ્રભાવિત રહેવું જોઈએ એને બદલે ક્યારેક ક્યારેક સાધન ધ્યાન ભજન કરતા જીવ પોતે પોતાથી પ્રભાવિતને ખુશ બહુ રહેશે આનાથી કોઈ મોટું અજ્ઞાન ન હોય જેમ જેમ ભગવાનનું ધ્યાન ભજન કરીએ એમ એમ આપણને ભગવાનનો મહિમા વધે એમ સંતોનો વધે ભક્તોનો વધે અને પોતાને વિશે તો હાવ તુચ્છમતી થતી જાય હા હા હું તો કાંઈ નથી હું તો કાંઈ નથી આવા મોટા મહારાજ, આ સંતો મુક્ત, હું તો કાંઈ નથી, હું તો કાંઈ નથી એમ થાય તો સમજવું કે સદરસ્તે છીએ. અને પોતાને પોતાને પોતાનો પ્રભાવ પડવા લાગે તો સમજી લેવું કે કાંઈક મારી દીકરાની ભૂલ થાય છે, કાંઈક સમજણીમાં ગોટાળો થઈ રહ્યો છે, જ્ઞાનમાં મારે લોચો પડી રહ્યો છે હવે, અને આ બધાના યોગથી મને સમજણ બદલાઈ રહી છે. હે કે મને મહારાજનો સંતો ભક્તોનો પ્રભાવ પડવો જોઈએ, એના પ્રભાવ તળે મારે હર શ્વાસ લેવા જોઈએ, અને બદલે હવે હું મારા કરેલાના પ્રભાવમાં છું, મારા કાર્યથી, મારી વાણીથી, મારા વિચારોથી, મારા જ્ઞાનથી, મારી આવડતથી, મારું જગતમાં જે માન છે એનાથી, લોક મારા પ્રત્યે આકર્ષાય છે એનાથી હું પ્રભાવિત થઈ રહ્યો છું, માટે મોટું અજ્ઞાન મને આવી રહ્યું છે. થોડો ઘણો ભજન ભક્તિનો અભ્યાસ કરતાં દેવભાવ ઘટ્યો તો એવો પાછો જામમાં માંડ્યો છે. અવળી ગાડી માંડી હાલવા એમ એને સમજાવવું જોઈએ. અને ભગવાનની કૃપા હોય તો જ જીવને પોતાનું અજ્ઞાન ઓળખાય, બાકી આટલા જન્મ ગયા હજી નહીં થોળખાણું. પોતાનું અજ્ઞાન ઓળખવું એ ભગવાન ઓળખવા બરોબર છે, એ નાની વાત નથી. મોટા મોટાને નથી ઓળખાણું. પીબેક તો ખડખડાટ હશે ત્યારે ભગવાન શ્રી હરિએ એની સામે મંદ હાસ કર્યું, વર્ણીય છે પણ મંદ હાસ, અને ઓલિયાનો ઓટ હાસ, અને હાસ્યમાં ફેર. ભગવાને મંદ હાસ કરીને એટલું કીધું, પીબેક મને વડના ઝાડ જેવો ન દેખો. બહુ સરસ વાક્ય કીધું કે મને વડના ઝાડ જેવો ન દેખો, એમને મારામાં ફેર છે, હું નોય વડલો, તારે જે જે કરવું હોય કર, અત્યારે આ બે સિદ્ધ પણ મારી સાથે જ બેઠા છે, તો તારું જેટલું સામર્થ્ય હોય એટલું કરી લે, હું જોઉં છું કે તારી શક્તિ કેટલી છે. બે સિદ્ધ પાસે બેહેડ્યા છે મારા, અમે બધા તારું સામર્થ્ય જોવા માટે જ અહીંયા આવ્યા છીએ, સમજી લેજે. તારી માએ અમને આંધળા કરીને અહીં ઢહળીને નાખી દીધા છે એવું માનીશ નહીં, અમે આવ્યા છીએ સાઈન તને સુધારવા. અત્યારે કાંઈ શક્તિ છુપાવી રાખીશ નહીં, તારામાં તાકાત હોય એટલી માઇન્ડ બારી કાઢવા, ભાથામ બાણો હોય એટલા માઇન્ડ મારવા. અમારા જેવું ખાજ તારી પાસે આવ્યું નહીં હોય તો તને જે ફાવે તેમ કરી લે, ઝટ ભોજન ખાઈ લે, એવું બીજું હું કહેતો હતો ને, આવું ખાજ નથી મળે એને ટોન મારસ મારા. વરણીની વાત સાંભળીને બીજા નરનારીઓ આવ્યા, ગામમાંથી ધોળાધોળે આવી ગયા, પોકારી પોકારીને શ્રીહરિની ચરણે પડ્યા. હે વરણી, તમારે આ પીબેકની સામે બળ કરવું નહીં, આમાં તો તરત જ મોત થાય છે. અમે આ ગામના છીએ, આને ઓળખીએ છીએ, તમે અજાણ્યા છો, આની અરે માથાકૂટ કરોમાં કંઈક ને એને અમારા દેખતા માર્યા છે. હવે આવી આખું ગામ વાત કરે તો કોણ ન બી જાય, ભગવાન સિવાય આવાને જીતે કોણ, અને આવા મોટા સમાજના કલંક અને દુઃખને કોણ ટાળે પ્રભુ વિના. જે હવને માટે દુઃખરૂપ થઈ પડેલી સિદ્ધિને ધારણ કરનારા કુબુદ્ધિઓને કોણ વશ કરે. માણા ભગવાન ભજતા ભજતા સિદ્ધિઓ પામે તારા પાછા ઊંધા રાક્ષસ જેવા થઈને આવા ધંધે સડે જ લ્યો. માટે આ સત્સંગમાં પીડ્યા પીડ્યા દાસ રહેવું એમાં જ ભગવાન પમાય, બાકી ગમે તે રીતે ગાંડા થઈ જવાય. મૂકી સત્સંગને દૂર જાવું નહીં. ઓલા બધા લોકો નીલકંઠજીને માંડ્યા ડરાવવા, ત્યારે વર્ણીએ તે લોકોને કહ્યું કે હું તો આને મારો દેહ અર્પણ કરવા જ આવ્યો છું. મૂળ વાત એટલી જ છે ને કે આ માની નાખશે, હું તો આને દેહ દેવા જ આવ્યો છું, મરવા જ આવ્યો છું, મરી જ જાઉં, જીવવું હોય તો બીવાની વાત છે. ગામના આશ્ચર્યચકિત થઈ ગયા કે આ હોળવરનો છોકરો પણ હું બોલે, અને બુદ્ધિ છે કે કહી ગયું છે એ કે હું મરવા જ આવ્યો, બોલો દેહ મારો દેહ જ દેવો છે ને. ગામના લોકો કે અમારું માનો, ત્યારે મહારાજ કે તમે મારું માનો, સાંભળો સાંભળો ધીરજ રાખો. આ રીતે કોઈ જીવને મારી શકાતો નથી. કોઈદી આત્મા ક્યારે મરતો નથી, હું એવું સમજુ છું. માટે હું નિર્ભય થયેલો છું એટલે આવું બોલું છું. આ દેહ અને જીવ તો ઈશ્વરને આધીન છે. બીજી વાત, દેહ ને જીવ, જીવ મારી શકાતો નથી એટલી જ વાત નહીં, દેહ ને પણ મારી શકાતો નથી. કેમ છે? દેહ અને દેહમાં રહેલો જીવ એ બંને પરમેશ્વરને આધીન છે. એ બંને પરમેશ્વરના પરિપૂર્ણ કંટ્રોલમાં છે. આ રેઢિયાર કે રખડતી ચીજ નહીં, આ ઈશ્વરની માલિકીની ચીજ છે. માલિકીની ચીજ એટલું નહીં, પરિપૂર્ણતયા અંદરથી બહારથી સર્વત્ર રીતે કંટ્રોલમાં છે. એટલે આને કોઈ ભગવાનના ખ્યાલ બારા કાંઈ કરી નાખે એવું થઈ શકે જ નહીં. આ બહુ મોટું જ્ઞાન છે. આવો જે વિશ્વાસ ભગવાનના કર્તાપણાનો, નિયંતાપણાનો જો આપણને આવી જાય તો પરમેશ્વરની બાબતમાં થોડું ઘણું સમજ્યા ગણાઈએ. શ્રી હરિ કે અત્યારે કોઈ ઈશ્વરથી અધિક સમર્થ નથી. ઈશ્વરે જેમ ધાર્યું છે તેમ બધી વાત થશે. શ્રી કૃષ્ણ એકને જ પરમેશ્વર કહેવાય છે, તે સિવાય કોઈ પરમેશ્વર નથી. કદાચ કોઈ બીજા ઈશ્વર કહેવાતા હોય તો તેઓ શ્રી કૃષ્ણના દાસ છે. એમ તમે હવ સમજો ગામના. શ્રી કૃષ્ણના તમોગુણી અને રજોગુણી ગુલામ અનેક છે. આવા તમોગુણી રજોગુણી ગુલામો શ્રી કૃષ્ણને આંગણે બહુ છે. ક્યારેક ક્યારેક ગુલામોને બહુ ઘમંડ ચડે છે, તોફાને ચડી જાય છે. શ્રી કૃષ્ણના તમોગુણી અને રજોગુણી ગુલામો અનેક છે, તે અમને હરિભક્ત જાણીને અમારી સેવા કરે છે. એમ કહીને શ્રી હરિ તે વખતે દ્રઢ વીર આસન કરીને બેસી ગયા. સિદ્ધો અને બીજા નરનારીઓ બધા શ્રી હરિની પાછળ છુપાઈને બેઠા. તે વખતે પીબેકે રીસ કરીને શ્રી હરિના ઉપર મંત્રેલા આડત ફેંક્યા. ખડખડાટ હશો એને એમ કે હમણે વરણી ગ્લોટિયું ખાઈને પડી જાય ને મોઢે ફીણ આવે ને આ ડોળા બહાર નીકળી જાય. પછી જોઈ રહ્યો, ગામના લોકો તો ધ્રુજી ગયા. પણ તે સિદ્ધ પીબેકનું એક રૂમાડા જેટલું કામ પણ સિદ્ધ થયું નહીં, મૂઠ નાખવા જ. તેથી તે વિપ્ર પીબેક ખૂબ જ ખીજાયો. રદના દાણા તો શ્રી હરિની કુમળી કાયા આરે અથડાઈને શારે કરી વેરાઈ પડ્યા. અનમાળો ખીજાણો, હા કાંઈ થયું નહીં ને, હેલ્યું નહીં, એટલે ખીજાઈને બોલ્યો, હે બ્રહ્મચારી ખબરદાર રહેજે, ધીરજ રાખજે. વરણી કે હવે મને કાંઈ ઉતાવળ નહીં થયું, હું તો હાવ ધીરજ વાળો જ છું. તોય ઉપદેશ દે, ધીરજ રાખજે, હવે તને માર્યા વગર હાજો છોડું નહીં કેશું. આમ કહીને ફરીને એને મૂઠ લીધી હાથમાં. હાથ આમ કરે એટલે એની હારે જે વળી હડેલી ડોસી આવેલી ને દાણા લઈને એ દાણા મૂકે. પછી આમ કરે મ્રિમ રીમ 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 કરી અને પછી ઘા કરે. આવું બધું બીજી વાર મૂઠ નાખી, તે મૂઠ પણ નકામી ગઈ. ત્યારે તે જરાક આંચકો ખાઈ ગયો, ઊંડો ઉતરી ગયો. એટલે કાંઈક વિચાર આવ્યા ઘડીક. પછી વિચારીને બોલ્યો, મેં તને મારવાની પ્રતિજ્ઞા કરી છે, એટલે તને માર્યા વિના કોઈ દિવસ છોડીશ નહીં. એટલે કે અને એમ તો થઈ ગયું, આજ તો આ નહીં મરે એમ, એટલે કોઈ દિવસ પછી વાર એમ. વરણી, જે તારા ઈષ્ટદેવ હોય તને યાદ કર, હવે તને માર્યા વિના નહીં મૂકું. હવે કાળ ભેરવની મૂઠ નાખું છું, તેથી તારો દેહ રહેશે નહીં. ભગવાન કે ઝટ કરી લા બરાડા પાડીમાં, હું તારી સામે જ બેઠો છું. અભાગ્યા, તારે જે કરવું હોય તે કરી લે, પછીથી તું પણ ખબરદાર રહેજે, મારી સિદ્ધાએ તારે જોવી પડશે, ભાગતો નહીં. આ તો ભગુજીને ભાણ ખાસર હામ હામ આવ્યા હોય એમ થયું. બોલી, તરવારીઓની લડાઈ છે ને આ લડાઈ સિદ્ધિઓની. બોલો, અત્યારે તારું જેટલું બળ હોય તે બધું પહેલા વાપરી લે, વારંવાર ખાલી બકવાદ ન કર. તારી સિદ્ધાઈને મેં ઝાલી પકડી લીધી છે. પછી પીબે કે શ્રી હરિના ઉપર ભૈરવના વીર ધીરે રહીને ચલાવ્યા. છતાં શ્રી હરિ તો જેવા બેઠા હતા એવા ને એવા બેસી રહ્યા. તે સમયે બે ભૈરવ વીર ત્યાં આવ્યા. પણ તેનાથી કોઈ શ્રીહરિની સામું જોઈ પણ શીખ્યા નહીં. પછી તે શ્રીહરિને ચરણે પડ્યા અને તત્કાળ ક્રોધ કરીને વિકરાળ રૂપ લીધું અને પીબેકની ઉપર પડ્યા ભફા અને તેને માંડ્યા ધમધમાવા પીડવા લાગ્યા. પીબેક તરત જ ભૂમિ ઉપર ગબડી પડ્યો. તેના મુખમાંથી અને નાકમાંથી અપરંપાર રુધિર નીકળવા લાગ્યું. માર ખાતો જો એને મૂર્છા આવી ગઈ. શરીરનું ભાન રહ્યું નહીં. ભાવ પર ઊંધો પીડ્યો. બંને આંખો ફાટી રહી અને મોઢામાં ધૂળ ભરાઈ ગઈ અને ઘણી વાર સુધી પીડ્યો રહ્યો. પછી માંડ મૂર્છા ઉતરી. તેની છાતી થરથર ધૂજતી હતી. વળી ઊભો થયો. પાછો વરણીની સામું જોયું. બીક તો લાગે છે વરણીની, પણ પાછો બીજા ગામના માણસ સામું જોયે ને એમ થાય ને જો હારીશ ને તો મારી આબરૂ હું. પાછો ફૂંફાડો નાખ્યો. હાય વરણી, તું બળમાં બોલે છે એને, પણ હવે તારી વાત છે. આ વખતે તારા ઉપર બટુક ભૈરવ ને મોકલું છું. આ વળી કોઈ બટુક ભૈરવ છે, બટુક ભૈરવ તત્કાળ મારી નાખે એવો તે બળવાન છે. પાછા બટુક ભૈરવ ના ગુણ ગાય છે. એનું રૂપ તો કાળના જેવું છે, તે તરત ખાઈ જાય એવો છે. ત્યારે શ્રીહરિએ એને કહ્યું, મોકલ મોકલ બટુક ભૈરવને પ્રેમથી મોકલ, હું તો અહીંનો અહીં જ બેઠો છું. તે સમયે શ્રીહરિનું સામર્થ્ય જોઈને ત્યાં જે હજારો માણસ હતા તે બધા લોકો મનમાં ઘણા જ રાજી થયા. ગામના લોકોને ધરપત બેઠી કે છે કોક બળવાન, લાગે છે કે જેમ કંસને મારીને સર્વ પ્રજાને શ્રી કૃષ્ણે સુખી કરી હતી એમ આ કોડાને હરખો કરીને આ પ્રગણાને પ્રભુ પીડાથી મુકાવશે. ગામ લોકો પરસ્પર બોલવા લાગ્યા કે હવે પીબેકની સિદ્ધાઈ ગઈ, ગયેલા ગઈ. શ્રીહરિએ એનું સામર્થ્ય લઈ લીધું છે. હવે તો દિન થઈને શ્રીહરિના ચરણોમાં પડવાનું થશે. આને તે જો શ્રીહરિના ચરણોમાં પડશે તો જ તેની લાજ કાંઈક રહેશે. પણ અત્યારે તેની પાસે જઈને કહે કોણ કે પગમાં પડ. ત્યારે એકે કહ્યું, એક કે હજી તેને ઘણો મદ રહી ગયો છે, એમ ન પડે પગમાં. આ ભલે ખુવાર થાય, તેનો મદ ભલે ઉતરતો. તારે આ લોકોને બધાને જોવાની વાતો કરવાની મજા આવે, આવું થાય તારે. બીજું શું કરે ઉડે, એનું આટલું જ કામ. પીબેકને જેટલો જોરદાર મત છે એટલા જ સામે સારા સમજુ સિદ્ધ વર્ણી મળ્યા છે. પછી પીબેકે જ્યારે બટુ વીર બોલાવ્યા ત્યારે તે વીર શ્રીહરિને દેખીને તરંત ભાગ્યા અને પીબેકને જઈને વળ્યા. બટુ વીરે રીસ કરીને પીબેકને જમીન ઉપર ફેંકી દીધો. તે બેહાલ થઈને પડ્યો અને થરથર ધૂજવા લાગ્યો. પછી કમરબંધ સરખો કરીને ઉઠ્યો. પાછો વળી આમ ધોત્યું સરખું કરીને ઊભો થયો અને બોલ્યો, જે કાલીના વીર છે તે માર્યા વિના છોડશે નહીં, હું કાલિકાના વીરોને છોડું છું. એમ કરીને એને કાલિકાના વીર બોલાવ્યા અને ઈવડાઈ આવ્યા. પાછા પીબેકને આવીને વંદન કરે. પીબેક પાછો એને શાબાશી આપે, ધન્ય છે તમને, તમે તત્કાળ આવી ગયા. હિંમત રાખજો, મુજાતા નહીં, આ ઓપરેશન એટલું બધું ભારે નથી. એમ નશે ડોક્ટરને હિંમત આપી. બહુ હિંમત આપી છતાં તે વીરો શ્રીહરિની નજીક જ ન આવ્યા. બોલો, છેટે આવીને ઉભા રહ્યા ત્યારે તે પાછા ફર્યા ત્યારે પીબેકને જ વળી ગયા. બોલો, આ ઘેર રહીને ન્યાથી પાછા વળીને ઓલિયાને માંડ્યા મારવા. તેને જમીન ઉપર ઢાળી દીધો. પીબેક વારંવાર અપાર દુઃખી થયો, છતાં તે પોતાનું અભિમાન ભર્યું બળ ક્યારેય છોડતો નહીં. એક પહોર સુધી આમના માર ખાધો. હા, બેભાન પીડ્યો રહ્યો. પછી જ્યારે ઉઠ્યો ત્યારે ફરીને શ્રીહરિ આગળ આવીને બોલ્યો, બ્રહ્મચારી તું બેહી રહેજે. લ્યો, હવે તો સીધો દાંત કાઢવા માંડ્યા કે એ તો બેઠા જ છે ને, ક્યાં આઘા પાછા થયા છે, સમજાણો, બેહી રહેજે. એમ નામ હવે તારી વાત છે, હનુમાનજીના વીરને મોકલું છું, તે તરત તારી હત્યા કરશે. મહારાજ હસ્યા, હનુમાનજીના વીર તો એ તો બધું અમારું, અમારા કુળદેવ, એના માણસો તો હારા અમારા માટે. ઘણી વખત માણસ છે ને એના જાણીને કોકને મારવા ન્યા મોકલે તો ઓલા એના નીકળે. હો, અને પછી જે ભૂંડી દિશા થાય ને એ તો કીધા જેવી જ ન હોય. અહીં એવું થયું, લડતા લડતા ક્યારેક આવું થઈ પડે. એમ કહીને એને હનુમાનજીના વીર મોકલ્યા. તેણે આવીને હજારો નમસ્કાર કર્યા હરિને, દર્શન કરીને પાછા વળ્યા, જઈને પીબકને પકડ્યો. પછી કયું નો પાણી કરાશ એમ કરીને મેંડ્યા ઘમકાવા, ઓકા મારી મારીને બેહાલ કરી નાખ્યો. જે જે ભૈરવ ભૂત વીરોને શ્રીહરિની પાસે મોકલ્યા હતા તે બધા સાથે મળીને વિપ્ર પીબેકનો નાશ કરવા આવ્યા. હવે બધા ભેગા થઈ ગયા, ભૂત વીર ને બધા. હનુમાનજીના વીરોએ કીધું કે તમારી જેની જેની એને પૂજા કરી છે ને તમારે બળે આ માતા ભેરે થઈ ગયો છે, તે બધા તમે આવીને જાણે ઠમઠોરીને જરાક હરખો કરો. આને ગમે તે કારણે તમે શક્તિ આપી છે, પણ આને આ ઉપયોગ ખરાબ કર્યો છે માટે મારો. બધા ભેગા થઈને માંડ્યા દેવા. એના બુરા હાલ થઈ ગયા, વિકરાળ મોઢું ફાટ્યું રહ્યું, શરીરની બધી નાડીઓ ક્ષીણ થઈ ગઈ, માથું જમીનમાં ભરાવી દીધું, મોઢામાં ધૂળ ભરાઈ ગઈ, તેમજ અત્યંત વિરૂપ દેખાવા લાગ્યો, આંખોના ખાડા કૂવા જેવા ભયંકર થઈ ગયા, એનું વર્ણન કરવાનું ફાવતું નથી. નાકમાંથી અને મોઢેથી લોહી વહેવા લાગ્યું, વર્ણન કરવાનું પણ ફાવતું નથી. દુઃખને લીધે ઉઠવાની ચેતના પણ રહી નહીં. ત્યારે તે પીબેકના સગા સંબંધીઓ ભેળા થઈને બધા ત્યાં આવ્યા અને શ્રીહરિના પગમાં પડ્યા. હવે એના હગાવાલા બધા દોડ્યા, એનું બૈરું ને એના છોકરાને જે કાંઈ હશે એ બધા આવ્યા, વરણીના પગમાં પડ્યા, બે જોડીને શ્રીહરિને વિનંતી કરવા લાગ્યા. હે પ્રભુ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો.
હે હરે હે જગત આધારા, હે હરે હે જગત આધારા, હે નિષ્પાપ નિર્દોષ અપારા, હે નિષ્પાપ નિર્દોષ અપારા, હે અજિત હે અમાપ અરૂપા, હે અજિત હે અમાપ અરૂપા, તુમારો દેખે ન આવત રૂપા, તુમારો દેખે
ગામના લોકો બોલે છે
આવત રૂપા, હે તુમારો દેખે ન આવત રૂપા, તુમારો દેખે ન.
હે હરિ હે જગદાધાર, આપ અત્યંત નિષ્પાપ અને નિર્દોષ છો. હે અજીત, તમે જીતા એવા નથી, આપ માયિક આકાર થી રહી છો, આપનું દિવ્ય સ્વરૂપ આ ચર્મ ચક્ષુ થી જોઈ શકાય એવું નથી.
હે દીન દયાલ અધમ ઉધારા, હે દીન દયાલ અધમ ઉધારા, કરુણા સાગર ગુણ તુમ્હારા, કરુણા સાગર ગુણ તુમ્હારા, સુનિયે દ્વિજવર વિનતી હમારી, સુનિયે દ્વિજવર વિનતી હમારી, અબ એસે ન કરે કોવારી, અબ
હે દિવ્યા
ન કરે કો,
હે અમારો ઉદ્ધાર કરનારા કરુણાના સાગર પ્રભુ, આપ તો કરુણા નિદાન છો, કરુણા કરવી એ આપણા સ્વભાવમાં છે. હે દ્વિજવર, આપ મારી વિનંતી સાંભળો, આ પીબેક હવે પછી આવું ક્યારેય નહીં કરે, જાણે તો એટલો તમે એને જરાક જે કાંઈ પરચો દીધો એ ઠીક થયું છે, એમાં ખોટું કાંઈ નથી, એટલું તો માગતો હતો, પણ હાવ મારી છે માં ગમે એમ તોય અમારે હગો એને લઈને અમારે ઘણું બધું નુકસાન થાય. ઘરવાળી કે મારે તો પછી સારું ખાવું પીવું પહેરવું બધું જાય, જેવો છે એવો એ હોય, ધારા લુગડા પહેરાય, મારી છે માંગે છે.
હે મદગંજન ગર્વ રહીતા, હે મદગંજન ગર્વ રહીતા, ઉજ્જવલ રહે મહાધર્મ ધરીતા,
આપ સ્વયં ગર્વ રહી છો, અન્યના ગર્વને ઉતારો છો,
ઉજ્જવલ રહે મહાધર્મ ધરીતા,
ઉજ્જવલ નિર્દોષ મહાન ધર્મને ધારણ કરી રહ્યા છો,
પવિત્ર કીર્તિ હે જૈસે તુમ્હારી, પવિત્ર કીર્તિ હે જૈસે તુમ્હારી, તૈસે ક્ષમા
કરના વિચારી
આપની જે પવિત્ર કીર્તિ છે તેને વિચારીને આપ આ વિવેકના દોષોને ક્ષમા આપો
કૈસે ક્ષમા કરના વિચારી તૈસે ક્ષમા કરના વિચારી
આપકો પાપ હી લગ્યો
સંત હોવે જે
પાપી કે પાપ કો હોવે જે
પાપી કે
વિવેક ને પોતાનું પાપ જ દુઃખ રૂપ બન્યું છે. આપ વર્ણિત સદા નિષ્પાપ છો અને સાંભળો સાંભળો મહારાજ, જે સંત નિષ્પાપ છે તે પાપીના દોષો ને ધોવે છે, પાપીને ને પાપીને નહીં પાપને ધોવે છે. કૃપા કરો આને ન મારશો આના પાપ ને મારો.
તુમ હરી નિષ્પાપ હો અતિથી વિવેક સમ પાપી ન કોઈ, તુમ હરી નિષ્પાપ અતિ વિવેક સમ પાપી ન કોઈ,
તુમ હરી નિષ્પાપ અતિ વિવેક સમ પાપી ન કોઈ,
તુમ હરી નિષ્પાપ અતિ વિવેક સમ પાપી ન કોઈ.
દેહી આયે હો ઉદ્ધાર હિત જાન લિયે હમ સોઈ,
દેહી આયે હો ઉદ્ધાર હિત જાન લિયે હમ સોઈ.
આપ અત્યંત મહાન નિષ્પાપ છો અને વિવેક સમાન બીજો કોઈ પાપી નથી. અત્યારે અમને એવું જ્ઞાન થયું છે કે આપ વિવેક નો ઉદ્ધાર કરવા માટે જ અહીંયા આવ્યા છો. હવે કાંઈ કસર રાખશો માં ઉદ્ધાર એનો સારી રીતે કરો, પણ એને જીવતો રાખી. સર્પ ગરુડને હાથે પકડાયો, આપના સમાન બીજો કોઈ ગુરુ મળી શકે નહીં, તમે ભારે ગુરુ મળી ગયા. આપે અમારા ઉપર બહુ કૃપા કરી.
વિનતી સુની તત્કાલ ઉઠાય તેહી જાય હરિ.
આવી નદી ના હંગા સંબંધીની વિનતી આપણે ભગવાન એને પછી ઉઠાડ્યો.
ઉઠાય તેહી જાય હરિ
અનંત ગુણ વિશાલ અસર કો રોશ મેરુ કો કહા.
અનંત ગુણ
શ્રી તો અનંત ગુણ સંપન્ન હોવાથી વિશાળ છે. શું મચ્છર ની સાથે મેરુ રોશ રાખે છે? રાખે ભાઈ મોટા નાના ની હારી રોશ.
ઉઠવી પ્રપરે પ્રભુ પાય સાષ્ટાંગ કિન દંડવત દેહી. ઉઠવી પ્રપરે પ્રભુ પાય
ઉભો થઈને ભગવાન ના પગમાં પડ્યો.
સાષ્ટાંગ દંડવત કિન દંડવત દેહી.
પરજોરી શિર નાય વિનતી કરન સો લગ્યો તેહુ.
કરજોરી શિર ના
હાથ જોડીને વિનતી કરી, બધા સિદ્ધો ને પગે લાગ્યો, રસોઈ આપી.
સિદ્ધ કુદઈ રસો વિપ્રતે હી કર ભાવતી.
સિદ્ધ કે ભાવતી બધા સિદ્ધો ને માટે રસોઈ આપી, સીધું પાણી મોકલ્યું.
વિપ્રતે હી કર ભાવતી.
ખહી ભાવે જો તૈસે કરાય પાક શુદ્ધ.
મુખહી ભાવે
ભાવે એવી રસોઈ બનાવી, ઉપમા ભાવે એવા શુદ્ધ પાક બનાવ્યો.
પાક શુદ્ધ
અરે તૈસે કરાય પાક શુદ્ધ.
તૈસે કરાય પાક શુદ્ધ.
શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં વિવેકે શ્રીહરિ પર અપનાવેલી મેલી વિદ્યા પોતે જ ખાધેલી પછડાટ એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. હવે વિવેક ઘરે જાહે, મુખને ભાવે એવી શુદ્ધ રસોઈ તો બનાવી, પણ પોતે પ્રભુને ભાવે એવો હજી શુદ્ધ ન થયો. પરિસ્થિતિ વસાત માનનો કીડો થોડોક મુરઝાયેલો થઈ ગયો, પણ
ઘરે જશે ને એટલે એના અભિમાનને જે મૂર્છા આવી ગઈ હતી એની ઉતરી જાય. પાછો માનનો કીડો માથું મારીને બેઠો થાય, ફરી પાછો ઈ ભગવાન માટે અવળું વિચારશે. અહમ ટળવું બહુ કઠણ છે. ભલભલા અહમને ટાળવા હારું હોય એટલી તાકાત અજમાવીને બળ કેટલાય સમયથી કરે છે, છતાંય અહમની આગળ હારીને રહેશે. અહમ જ સર્વે સર્વા એની માથે બેસી જાય છે. એને ખબર એ પડે છે કે હું અહમ આગળ હારી ગયો, પણ શું કરે, નથી પૂગતા. અહમને પછાડી દે, પ્રભુને પકડી લેશે. અહમને હરાવી દેવું એ પ્રભુને વશ કરી દીધ્યા જેવું કામ છે. જેમ પ્રભુ કોઈ રીતે વશ થાય નહીં, અહમ કોઈ દિવસ આઘું જાય નહીં, એ બે બલા જબરી છે. અને અહમ ગયું નથી, ગયું હોય એવું લાગ્યું ને તમને, ઊભો થઈને પગે લાગ્યો, દંડવટ કર્યા, સ્તુતિ કરી, રસોઈ આપી, બધું કર્યું ને, એ બધું પરિસ્થિતિને કારણે થયું હતું. સમજણથી કે પ્રેમથી નહોતું થયું. આપણાથી જે કાંઈ આવું જ્યારે ત્યારે થતું હોય તે જો પરિસ્થિતિને લઈને થતું હોય તો અંદર તો બીજું હોય ને બહાર પરિસ્થિતિને લઈને આવું વર્તન થતું હોય એ સમજવું. પણ જ્યારે સાચી સમજણથી હૃદયના પ્રેમથી દિલથી જો આપણે મોટાની મોટાઈ સ્વીકારીએ ને પ્રેમથી સાચા હૃદયથી એના સેવકને દાસ થઈને સમજણથી રહીએ તો માનને અહંકારને આપણા મગજમાં રહેવાની અવકાશ જ ન મળે, એ કીડો ત્યાંથી સાફ જ થઈ જાય. નહીતર બેભાન થઈને પડ્યો રહે, એની મૂર્છા ઉતરે એટલે તોફાન શરૂ થાય. બોલો, ઠીક છે. હવે કીડો હાવ મારીને કાઢી ન શકીએ તોય પણ એને બેભાન તો રાખવો જ. એ બેભાન ત્યાં સુધી આપણે સભાન, એ માળો સભાન થાય એટલે આપણને બેભાન કરે. ગમે એવું વર્તન ગમે એની આગળ થઈ જાય, બોલાઈ જાય, દ્રોહ કરાવી નાખે ને કઠણાઈ બેહાડી દે, આવ્યા તા કલ્યાણ કરવાનું મળે કઠણાઈ, આવું હું કહી દઈને કામ છે. માટે કદાચ અહમનો કીડો હાવ મરી ન જાય તો કાંઈ નહીં, અંતરમાં તો માન ટળે ભાવે રહે પણ બહારથી થવને નમીને રહેવું, રાજીપો લેવો. એમ ભગવાન શ્રી હરિની ધીરે ધીરે કૃપા થાય ને પછી જેમ છે એમ અહમ અજ્ઞાન ઓળખાય ને ધીમે ધીમે ટળાય ને એ રીતે ભગવાન ભેળું થવા હે. સહજાનંદ સ્વામી મહારાજની જય.